આ પ્રમાણે આત્મા પોતે સ્વતંત્ર હોવા છતાં કર્મ પરાધીન થઈ જુદા જુદા કર્મની ગતિને ભોગવનારો બને છે અને સુખ દુઃખ અનુભવે છે. વિષયમાં સુખ બુદ્ધિ કરી વિષયરૂપ ભોગ ભોગવી દુઃખના આવર્તો ઉપજાવે છે અને પ્રલય પર્યંત ઉકળતા કાર અગ્નિમાં ડૂબકા ખાય છે. અને આવી રીતે આત્મા જગતની ઉત્પત્તિ અને સ્થિતિ કરે છે. સૂર્યોદય પછી જેમ રાત્રિ અવશ્ય આવે છે તેવી જ રીતે ઉત્પત્તિ અને સ્થિતિ પછી પ્રલયની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તૃણ આદિના બી વર્ષકાળમાં વધે છે, શરદમાં ફળ આપે છે અને ગ્રીષ્મમાં પૃથ્વીમાં લીન રહે છે. તેવી જ રીતે જ્યારે સર્વ સંસાર અવ્યક્તમાં લીન થાય છે ત્યારે પ્રલયકાર કહેવાય છે. હે રાજન, તે જ વ્યક્ત સૃષ્ટિને અવ્યક્ત કરવાની સ્થિતિ હું તને કહીશ. કારની ક્ષોભ કરનારી શક્તિ પ્રલયના પૂર્વે જ પ્રગટ થાય છે, એમ કરી તેને નાશ હેતુ જણાવે છે. કાળની દ્રષ્ટિ ક્ષુબ્ધ થતાં સો વર્ષ સુધી વૃષ્ટિ થતી નથી. પ્રાણી માત્ર અતિ સંકટ વેઠી મૃત્યુ પામે છે. વન સુકાઈ રાખ થાય છે, જળનું ટીપું પણ રહેતું નથી. વારી 12 સૂર્યો એકત્ર થઈ પ્રબળ કિરણોથી સામટા પ્રકાશની હે રાજા તે ભયંકર ઉષ્ણ જ્વલાઓથી પર્વતો ધાણીની જેમ ફાટે છે અને આખી પૃથ્વી ભસ્મસાત થઈ જાય છે. અત્યંત ઉષ્ણતાથી શેકાઈ શેષનાગ પોતાના સહસ્ત્રમુખમાંથી અગ્નિના ભડકા કાઢે છે અને તે અગ્નિ ઉત્વમુખ થઈ વાયુની સહાયથી સર્વત્ર પ્રસરે છે અને ત્રણેય લોકને ભસ્મીભૂત કરે છે. ત્યાર પછી 100 વર્ષ સુધી અતિ જોરથી વૃષ્ટિ થાય છે. હાથીની સૂંઢ જેવી ધારા ચાલે છે, જેમાં ચંદ્ર સૂર્યાદિ લય પામે છે. કોઈ પણ વસ્તુ સાકાર રહેતી નથી. એવા એકરૂપ સમુદ્રમાં વિરાટનો દેહ વિરમી જાય છે. જેમ લાકડા બળી ગયા પછી અગ્નિ પોતાના કારણમાં લય થાય છે, તેમ વિરાટ દેહ અભિમાની વૈરાજ પુરુષ હિરણ્ય ગર્ભ અવ્યક્તમાં લીન થાય છે. બ્રહ્મલોકમાં નિવાસ કરનાર બ્રહ્મા આદિ સર્વ માયાને વશ છે. માયાની એવી અપાર શક્તિ છે, જો ભગવદ્ ભજન ન કરે તો ખુદ હિરણ્ય ગર્ભને મુક્તિ મળતી નથી. ત્યાં અન્ય અભિમાનીઓની તો ગણતરી જ ક્યાંથી. પરંતુ બ્રહ્મલોક પામીને જે ભક્તિ કરે છે તેને પ્રલયને અંતે મુક્તિ મળે છે, તેને કોઈ જાતનું વિઘ્ન નથી. ભક્તિ વિના મુક્તિ ક્યાંથી. પૃથ્વીની તન માત્રા ગંધને વાયુ હરી લે છે, તેથી પૃથ્વી જળમાં ઓગરી જળરૂપ થઈ જાય છે. પછી વાયુ ભયંકર રૂપ લઈ જળના રસને હરે છે, એટલે જળ મહાતેજરૂપ થઈ જાય છે. પછી તેજની તન માત્રાને ખેંચી લઈ વાયુ સર્વત્ર એકલો જ રહે છે. તે વાયુને આકાશ ગરી જાય છે. શબ્દનો કારથી જ નાશ થાય છે એ પ્રસિદ્ધ છે. આમ ત્રણ રીતે માયાનું સ્વરૂપ દર્શન થયું. ખરેખર તે ત્રિગુણાત્મક માયા મિથ્યા રૂપે ભાસે છે. જે પ્રમાણે છોકરાઓ રમતમાં દિવસને રાત થઈ એમ કહે છે, તેવી જ રીતે પૂર્ણ સ્વરૂપમાં અજ્ઞલોક માયાની ત્રિવિધ કલ્પના કરે છે. આકાશને શબ્દગુણ ખેંચી તામસ અભિમાન આકાશને પી જાય છે. દસે ઇન્દ્રિયો રાજસ અભિમાનમાં લય પામે છે અને ચિત્ત ચતુષ્ટય સાત્વિક અભિમાનમાં લય પામે છે, ઇન્દ્રિયોના દેવતા પણ સાત્વિક અભિમાનમાં મળે છે. ત્રણ ગુણ, ત્રણ અહંકાર સહ મહતત્વમાં પ્રવેશ કરે છે અને મહતત્વ માયામાં પ્રવેશ કરે છે. કુકડીના બચ્ચાને કુકડી પાંખ નીચે ઢાંકી દે છે ત્યારે એકલી કુકડી જ દેખાય છે. અથવા જેમ કન્યા પોતાની સંતતિ સાથે પિયર આવે છે તેમ માયા પણ પ્રલયને અંતે વર્તે છે. આ રીતે ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય રૂપે જે દેખાય છે તે ત્રિગુણાત્મક મિથ્યા માયા છે. જગતમાં ઉત્તમ, મધ્યમ અને અધમ અવસ્થા ત્રિગુણાત્મક કર્મથી છે. તે જ ત્રિભુવનમાં માયાની કપટજાત જાણવી, ધ્યેય, ધ્યાતા અને ધ્યાન, પૂજ્ય, પૂજક અને પૂજન, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન, દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન, કર્મ, કર્તા અને ક્રિયા, ભોગ્ય, ભોગતા અને ભોજન, શબ્દ, શ્રોતા અને શ્રવણ, રસ, રસના અને સ્વાદ વગેરે સર્વ માયાની ત્રિપુટીઓ જાણવી. આકાશ ખરેખર ભૂરું નથી, છતાં ભૂરું દેખાય છે. દીપકનો પડછાયો દેખાય છે પણ તેનો નાશ કરવા માંગીએ તો તે હાથ લાગતો નથી. માયાનું સ્વરૂપ પણ તેવું જ છે. કલ્પનાના ઉદ્ભવમાં જ માયાનું મૂળ છે. જે નિર્વિકલ્પ છે તેને ત્રણ લોકમાં પણ માયા બાધક નથી. આવી દુસ્તર ને દારૂણ માયાનું વિવેચન સાંભળી સર્વે બ્રાહ્મણો ગભરાઈ ગયા અને રાજા પણ ડિગમૂટ થયો. જો જ્ઞાતાઓ પણ માયાને કરી શકતા નથી તો બીજાઓનું શું કર્યું? જે માયાએ શિવને પણ જીવ બનાવ્યો તેને તરવાનો ઉપાય જાણવાથી જ દિનજનોના ઉદ્ધાર થાય. રાજા પછી માયાની નિવૃત્તિનો ઉપાય પૂછે છે. હરિની માયા અતિ દુસ્તર છે તે સાંભળીને રાજાને હસવું આવ્યું. મિથ્યા હોવા છતાં તે અભિમાનને લીધે માયા પ્રાણી માત્રને બાંધવામાં ડઢ થઈ છે. શાસ્ત્ર પ્રસિદ્ધ દુસ્તર માયાનો ભોરા અને સ્થૂલ બુદ્ધિના માણસો કેવી રીતે સહેલાઈથી તરી શકે? જેને પોતાનું મન વશ નથી અને ભવસાગર તરવામાં પૂર્ણ ભાવ છે એવા ભોરા પણ ભાવિક જન્મે માટે સહેલો ઉપાય શું છે તે કહો. રાજાનો આ પ્રશ્ન સાંભળી અંતરિક્ષનો અતિશય બુદ્ધિમાન કનિષ્ઠ ભ્રાતા પ્રબુદ્ધ માયાતારણના સુલભ ઉપાય દર્શાવે છે. ભક્તિ વિના માયાતારણનો બીજો ઉપાય નથી એવા આશયથી પ્રબુદ્ધ સાધના સહ ભક્તિ નિરૂપણ કરે છે. પ્રબુદ્ધ યોગેશ્વરે ઉત્તર આપ્યો, માયા તરવાનો ઉપાય ખાસ કરીને જ્ઞાની જ જાણે છે. મનમાં વિષયનો છંદ છે તે જ મહાબાધક છે. જેણે કામવાસનાનો ત્યાગ કર્યો તે જ જ્ઞાની છે. જેનું મન વિષયેચ્છામાં અત્યંત લુબ્ધ છે તેને વૈરાગ્ય કે જ્ઞાન નથી અને તેનાથી માયા કદી પણ તરી શકાશે નહીં. વિષય કેવળ નશ્વર છે તેમાં પરમ સુખ બુદ્ધિ જેણે માની છે તેને સ્ત્રીની કામના જ ખાસ બંધક છે અને તેમાં સુખ બુદ્ધિ જ દુઃખદાયક છે. તેને લીધે ગૃહાશક્તિ છે અને તેને લીધે જ પ્રાણાંત સમયે પ્રાણી ઘણું કષ્ટ ભોગવે છે. ભીતને નિર્મળ જળથી ધોવા જતાં જળની નિર્મળતા જાય છે અને ભીત કમજોર થાય છે. તેમ વિષય સુખમાં બ્રહ્માદિકને પણ સુખનો અનુભવ થવાનો નથી, પરંતુ વિષયમાં જે આનંદ માને છે તે પરમ મૂર્ખ નર સ્વરૂપી પશુ સમાન છે. રાત દિવસ પોતાની મરજીથી પ્રાણાંત કષ્ટ વેઠી મનુષ્ય દ્રવ્ય મેળવે છે તે જ મહાદુઃખનું જન્મસ્થાન થઈ પડે છે. તે જ અનર્થનું અધિષ્ઠાન છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક છે. મનુષ્ય દ્રવ્ય મેળવવામાં કષ્ટ વેઠે છે અને પછી રાત દિવસ તેના રક્ષણની ચિંતામાં પડે છે અને તેના લોભને લીધે અવિશ્વાસમાં જ દિવસ કાઢે છે. મા બાપથી છુપું રાખવું, સ્ત્રી પુત્રમાં કલહ કરાવવો, સજ્જન સાથે વિરોધ કરાવવો, મિત્રોથી દૂર કરવા વગેરે દ્રવ્યના સ્વાભાવિક ધર્મ છે. દ્રવ્યમાં દોષ નિત્ય રહે છે અને સર્વથા આધિ વ્યાધિ દુષ્ટબુદ્ધિ પાપ સંતાપ અસત્ય અતિ વિકલ્પ લોભને ક્રોધ વગેરે મનુષ્યને અતિ દુઃખ દે છે. દાન કરવાથી ઉત્તમ પુણ્ય મળે છે પણ લોભી તેમ કરી શકતો નથી, તેથી તેને બળજબરીથી નરકમાં નાખે છે. દ્રવ્ય જેવી વિપરીત વસ્તુ ત્રિભુવનમાં જડે તેમ નથી. વાનર ચણા ખાવાની આશાથી ફાંસા પાસે જતા તેની નરી હાથમાં ધરતા ફાંસામાં પડે છે. તેવી જ રીતે દ્રવ્યને દારાની અભિલાષા નરદેહના અધઃપાતનું કારણ બને છે. સંસારમાં સગાસંબંધી સ્વાર્થના આપ્ત હોવાથી તેમની પ્રતિ સ્વાર્થી હોવાથી સજ્જનનો ઘાત થાય છે. દેહ નશ્વર છે તેમજ પ્રપંચ પણ નશ્વર છે. સર્વ જગત કારગ્રસ્ત છે. નશ્વરમાં સુખની સ્થિતિ અસંભવિત છે. જેવી રીતે મનુષ્ય દેહ કર્મયોગે પ્રાપ્ત થયો છે તેમજ કર્મયોગે સ્વર્ગ પ્રાપ્તિ છે, પણ બંને નશ્વર છે. કારણ તે પણ કર્મજિત છે. વિષય ભોગની ઈચ્છાથી મનુષ્ય યજ્ઞયાગ આદિ કરે છે, તેના પુણ્ય પ્રતાપે સ્વર્ગની તેને પ્રાપ્તિ થાય છે. સ્વર્ગના રાજા ઇન્દ્રને પણ પતનની ચિંતા રહે છે, તો પછી મનુષ્યને પુણ્યનો ક્ષય થતાં પાછું પડવાનું જ છે. સ્વર્ગમાં પણ સ્પર્ધા દ્વેષ વગેરે છે. જેમ ચક્રવર્તી અને માંડલિક રાજા રાજ્ય લોભથી કલહ કરે છે, તેવી જ રીતે સ્વર્ગમાં પણ છે. તેથી મનુષ્ય દેહ કે સ્વર્ગ બંનેની પ્રાપ્તિની પ્રવૃત્તિમાં જેનું આયુષ્ય પૂરું થાય છે તે માયાથી ઠગાય છે. કર્મભૂમિ રૂપી નરદેહ પ્રાપ્ત થયો એ પુણ્ય ભાગ્ય છે. દેવ પણ તેની ઈચ્છા કરે છે. તે પ્રાપ્ત થયા પછી જે વિષયમાં આસક્ત થાય છે તે માયાથી ઠગાય છે. વિષય સેવનથી મન કદી તૃપ્ત થતું નથી, છતાં મિથ્યા સમજી તેનાથી છૂટાતું નથી. એ જ માયાની શક્તિ છે. જેમ વેશ્યા વિથરી લઈ પુરુષને તરછોડે છે, તેમ વિષય પણ અંતે મનુષ્યને છોડી જાય છે. તેથી વિષય વિશે વિરક્ત થઈને ગુરુભક્તિ કરવી એમ પ્રબુદ્ધ હવે પછીના શ્લોકમાં કહે છે. તેથી વિષયને નશ્વર જાણી તેમાં વિરક્તિ આણી ગુરુભક્તિ કરવી, શ્રદ્ધાયુક્ત થઈ સદગુરુના અનન્ય શરણે જવું, સદગુરુના વચન માત્રથી માયા તરાશે એવો નિશ્ચય રાખી સદભાવે તેમના ચરણમાં પડવું. ગુરુ ઘણા પ્રકારના છે. કોઈએ વેદ અધ્યયન કરેલું હોય છે, કોઈ માત્ર વ્યાખ્યાન આપવામાં કુશળ હોય છે, કોઈ જ્યોતિષના જ્ઞાનમાં પવિત્ર હોય છે, કોઈ વેદોક્ત મંત્રની ઉપાસના કરે છે, કોઈ વિધિયુક્ત જપ કરે છે, કોઈ પ્રાણાયામ કરે છે, કોઈ હઠયોગી છે, કોઈ મહામુદ્રા કરીને બેસે છે, કોઈ બ્રહ્માનુવાદમાં ચતુર છે, કોઈ તત્વનિરૂપણમાં સુરા છે, કોઈ વૈરાગ્યનિષ્ઠ હોય આલોક તથા પરલોકના વિષય પર અપ્રીતિ કરાવે છે અને શુદ્ધ બ્રહ્માનું એવું નિરૂપણ કરે છે કે તે સાંભળીને સાત્વિક જનને તેમાં પ્રેમ ઉપજે છે, છતાં તે હૃદયનો ભ્રમ દૂર કરવાનું જાણતા નથી. શેરડીની ઘાણી પોતાના મોઢામાંથી બીજાને રસ આપે છે, પણ તેને ભાગે તો છોડા જ રહે છે. તેમ કોઈ વાચાર પણ કોરા હોય છે, કોઈ શબ્દ જ્ઞાની કે ઉત્તમ વ્યાખ્યાન આપનાર નિરૂપણ કરી જનતાને રીઝવે છે, છતાં પોતે કોરા જ હોય છે. જેનો યોગક્ષેમ સરસ ચાલે છે, જેની લોકમાં ઘણી પ્રતિષ્ઠા છે, ત્યાં સારા શિષ્યને આત્મપ્રાપ્તિની ઉત્કંઠા થતી નથી. અમૃતની વાત કરવાથી કંઈ સ્વાદ આવતો નથી. તેમ કોઈ ઠેકાણે શાબ્દિક જ્ઞાન હોય પણ અનુભવની વાત ન હોય, જેણે ચાખ્યું નથી તે બીજાને સ્વાદ નહીં લગાડી શકે. તેથી જે પૂર્ણ અનુભવી છે તે જ સારા ભાવિક શિષ્યને તારે છે. જે અપરોક્ષ જ્ઞાન કરાવે છે તે જ સદગુરુ છે. ઉપસમાશ્રય એ ગુરુનું વિશેષણ છે અને તેનો પરબ્રહ્મા નિષ્ણાત તત્વ સૂચવે છે. ઉપસમ એટલે શાંતિ, વિરક્ત અને કર્મમાંથી નિવૃત્તિ. જેના વાક્યથી અપવિત્રતા તદ્દન ધોવાઈ જાય છે તે જ વેદ તથા શાસ્ત્ર પ્રમાણે સદગુરુ છે. જે દિન મુમુક્ષુ તરફ કાયા વાચા અને મનથી અતિ કૃપાળુ છે, જે શિષ્યના ભવબંધન તોડે છે અને વાચા અને મનથી અતિ કૃપાળુ છે, જે શિષ્યના ભવબંધન તોડે છે અને અહંભાવ કાઢે છે, જે શાસ્ત્રમાં પારંગત છે, બ્રહ્માનંદથી સદા ડોલે છે, તે શિષ્યને બોધ આપવા સમર્થ છે. જેનો જેવો જેવો ભાવ હોય તેવો તેવો અનુભવ કરાવે, છતાં તે ગુરુપણાનો અહંભાવ જરા પણ મનમાં લાવે નહીં. શિષ્ય પાસે સેવા કરાવવાનું તેને સ્વપ્નમાં પણ સ્મરણ થતું નથી, ઉલટું પોતે શિષ્યની સેવા કરે છે અને શિષ્ય પર પૂજ્ય ભાવ રાખે છે. શિષ્યને પુત્ર સમાન સમજવો એમ સ્મૃતિ કહે છે. પણ સદગુરુ તો શિષ્યમાં જ લઘુત્વ જ જોતો નથી, પણ તેને પૂર્ણ બ્રહ્મરૂપ જ જાણે છે. જેને સર્વ ભગવદરૂપ છે તેને માન શિષ્ય જુદો એવો ભાવ રહેતો નથી. શિષ્ય જુદો એવો ભાવ હોતો નથી. પોતાના યોગક્ષેમનો ભાર શિષ્ય પર નાખતો નથી, ઉલટો શિષ્યના અતિ કઠણ સંકટો પોતે નિવારે છે. જે લોકમાં પોતાનું કોઈ પણ પ્રકારનું મહત્વ દેખાડતા નથી પણ લોકની માફક જ સુખે વિચરે છે, તેને સદગુરુ સમજવા. તેને પંડિત ઓળખતા નથી, પૂર્ણ અનુભવી જ ઓળખે છે. પૂર્ણ શાંતિ એ ગુરુપણાનું મુખ્ય લક્ષણ છે. રાજા, મેં સદગુરુની સ્થિતિનું પૂર્ણપણે નિરૂપણ કર્યું, હવે તું સાવધાન ચિત્તથી શિષ્યનું લક્ષણ શ્રવણ કર. કોઈ શિષ્ય ઉપરથી સાત્વિક પણ અંદર ઘણા વિકલ્પ અને દંભથી ભરેલો હોય છે. કોઈ ઠગીને જ્ઞાન સંપાદન કરનાર અતિ ધૂર્ત હોય છે, કોઈ પ્રતિષ્ઠાની ઈચ્છા કરનાર, તો કોઈને પૂજ્ય થવાની હોશ છે, કોઈ પોતાને જ્ઞાની સમજે છે, કોઈને સિદ્ધિનો ભ્રમ છે, કોઈ શબ્દ છલ કરનાર તે કોઈ કર્મમાં અતિ નિષ્ઠા રાખનાર હોય છે, કોઈનો પ્રાણાયામ ગમે છે, જ્યારે કોઈનું મન સંશયી હોય છે. શિષ્ય અનેક પ્રકારના હોય છે અને એ સર્વે માયાના ફસેલા છે. શિષ્ય પરમાર્થક સાધક શુદ્ધ ભાવનાઓવાળો, જન્મ મરણને ટાળવાની ઈચ્છાવાળો, ગુરુચરણનો સેવક અને નિષ્કપટ હોવો જોઈએ. એવા શિષ્યે સદભાવથી સદગુરુને શરણે જવું, સદગુરુ તેનાથી સંતોષ પામી તેને ઉપદેશ કરે છે. માવેશુ વિદતે દેવઃ, જ્યાં ભાવ ત્યાં દેવ એ જ ન્યાય ઉપદેશને પણ લાગુ છે. તેથી શિષ્યનો જેવો ભાવ હોય તેવો તેને ફળ મળે છે. તેથી જે સમસ્ત ભાગવત ધર્મ જાણીને ઉત્તમ ભક્ત થઈ ગયા તે ધર્મને સદભાવે નિશ્ચયપૂર્વક શીખવો. કુસંગનો ત્યાગ કરી સત્સંગ કરવો એ મુખ્ય ભાગવત ધર્મ છે અને તેનો જ ગુરુ ઉપદેશ કરશે. મનમાં બધાથી નિસંગ રહેવું એ જો કે શ્રેષ્ઠ છે, છતાં સત્સંગ અવશ્ય કરવો અને કુસંગનો ત્યાગ કરવો. અસત્સંગમાં મુખ્ય દેહાશક્તિ છે, સત્સંગનું સામર્થ્ય અપાર છે. જ્યાં દયા મૈત્રી અને નમ્રતા પૂર્ણ હોય ત્યાં સ્વહિત માટે સત્સંગ કરવો. એવા પાસે મોટાઈ છોડી દેહ અભિમાન ત્યાગી સંપૂર્ણ રીતે લીન થઈને રહેવું, એવા સંતની બરાબર બીજું કોઈ પૂજ્ય નથી. એમની સાથે વિનયથી વર્તવું, સંતના પૂજનથી દેવાદિદેવ પણ સંતુષ્ટ થાય છે. પ્રાણી માત્રને દુઃખી જોઈ જેના પ્રાણ નીકળવા તૈયાર થાય, જેનાથી પોતાને દુઃખ થાય તેનાથી બીજાને પણ દુઃખ થશે એમ જાણે, અને જેનાથી પોતાને સુખ થાય તેનાથી બીજાને સુખ થશે એમ જાણી સર્વને સુખ આપતા શીખે, સર્વભૂતમાં સમાન દ્રષ્ટિ રાખે, કોઈને કઠણ શબ્દ કહે નહીં અને પ્રાણી માત્રના દુઃખ ટાળવાના ઉપાય કરે, તે જ દયાળુ છે. જેને સર્વભૂત પ્રાણી સાથે સજ્જનતા છે, સમાનશીલો જે મૈત્રી રાખે છે, પ્રાણ જાય તો પણ સંકટમાં જે મિત્રભાવનો ત્યાગ કરતો નથી તેનું નામ જ ખરી મૈત્રી છે. શ્રદ્ધામાં સમદ્રષ્ટિ છે પણ યથોચિત્તાનો ભંગ નથી. બ્રાહ્મણને ગાય ઉપર સમદ્રષ્ટિ હોય માટે બ્રાહ્મણને ઘાસ કે ગાયને મિષ્ટાન આપી ન શકાય. કૂતરાને સિંહાસન અને સાધુનો ખોદેલા ચૂલામાં ન બેસાડાય. વાઘને ભૂખથી વ્યાકુળ થયેલો જોઈ ગૌદાન ન કરાય કે થાકેલી ગાયને તેલાભ્યંગ સ્નાન પણ ન કરાવાય. સર્વભૂતો પર સમાન પ્રેમ રાખવો, છતાં જેને જે ઘટિત હોય તે જ અર્પવું. એ જ શ્રદ્ધાભૂતોમાં ભૂતાત્મા એકરૂપે સ્થિત છે. દયા અને મૈત્રી એ સાધુની ભક્તિ છે. તે કયા ઉપાયથી સાધ્ય થાય તે હવે પછીના 9 શ્લોકમાં પ્રબુદ્ધ મહર્ષિ સમજાવે છે. સાધકોને આત્મપ્રાપ્તિ માટે એ જ મુખ્ય ભગવત સ્થિતિ છે. મુખ્ય પરમાર્થ સાધવામાં પ્રથમ પવિત્રતા જોઈએ. અંતરનો મર ત્યાગ કર્યા વિના શુદ્ધ પવિત્રતા પ્રાપ્ત થતી નથી, તેમ બાહ્ય પવિત્રતા પણ સિદ્ધ થતી નથી. જેનું મન વાસનારૂપ મરથી મલિન છે અને બાહ્ય શુદ્ધિનો જે અભિમાન રાખે છે તેને પવિત્રતા પ્રાપ્ત થતી નથી. તેથી પવિત્રતા અંધની દ્રષ્ટિ બરાબર છે. ધોબીને તીર્થમાં ધોવાથી શુદ્ધ દ્રિજ થતો નથી. નટ રાજાનો વેશ લે તેથી રાજા તરીકે પૂજાતો નથી. સુંદરી યુવાન હોય, રૂપવાન હોય અને શણગાર સજા હોય, છતાં હોઠ પર તલ જેવડો કોઢ હોય તો તેને કોઈ વરસે નહીં. નગ્ન સ્ત્રીના માથા પર મોતીની જારી નાખે અથવા નાકમાં લીંટ ભર્યું હોય અને પાણીદાર મોતીની વારી પહેરે સૌંદર્ય મળતું નથી. તેવી જ રીતે બાહ્ય પવિત્રતા દેખાડવાથી પવિત્ર થવાતું નથી. તેથી તો મનુષ્ય પોતાને જ ઠગે છે. કાગડો દહીં લગાડીને રાજહંસને રાજહંસ નહીં થઈ શકે. દહીં સમજી કપાસનું મંથન કરવાથી તૃપ્તિ નહીં થાય. પણ ઉપહાસ થશે. અંતરમાં વિકલ્પ હોય તેની બાહ્ય પવિત્રતાની ક્રિયા એ ખરેખર ફજેતી છે. ગુરુના ઉપદેશનો અનુભવ લઈ અંતર ધુવે અને શાસ્ત્રની યુક્તિથી દેહને બહારથી ધુવે એવી પવિત્રતા જ્યાં છે ત્યાં અદ્વૈત સ્થિતિ રહે છે. આનું નામ પવિત્રતા છે. શરીરનું શોષણ કરવું તે તપ નથી, પણ હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવું એ તપ છે. મુમુક્ષુએ દ્રંદને સહન કરવા એ તિતિક્ષા છે. ભીંત ઉપર ગાય અને વાઘના ચિત્ર હોવા છતાં તે ખરેખર ભીંત જ છે, તેમ સુખ દુઃખ આત્માના જ અંગ છે. દાવાનળથી અથવા ઉનાળાથી આકાશ દાજતું નથી, તેની સંગતિમાં આકાશ છે છતાં તે અલિપ્ત છે. શીતળ જળથી કે હિમથી પૃથ્વી ટાઢે કડકડતી નથી, તેમ આત્મસુખને લીધે સાધુને દ્રંદ અડકતા નથી. ઠંડીથી દેહ કંપે અથવા તાપથી દેહ તપે, પણ સાધુ તેથી કંપતા કે તપતા નથી. સુખ દુઃખને સરખા ભાવથી ભેટવું તેનું નામ તિતિક્ષા. શેરડીમાં કઠણતા છે પણ તેમાં અખંડ મીઠાશ છે, તેમ દ્રંદમાં જે ચિદ્ધનને અખંડ વ્યાપક જુએ છે તે સાધુમાં દ્રંદ સહન કરવાની શક્તિ છે. વિષાદ કરવાથી દેહ અભિમાન વધે, તેથી ગુરુના વચન યોગે તેનો ત્યાગ કરવો, ત્યાગ કરવો ઘટે છે. જેના અવગુણની વાત કરવાનો પ્રસંગ આવે તેનામાં પોતાને જ જુએ છે, તેથી તે કોઈની નિંદા કરતો નથી. તેવી જ રીતે કોઈની સ્તુતિ કરવી તે પણ પોતાની સ્તુતિ છે, અને પોતાને તો તે મૂર્ખ માને છે તેથી સ્તુતિ પણ કરતો નથી. જે જે જુએ તેમાં ગુરુએ દેખાડેલી યુક્તિથી પોતાને જ જુએ છે, તેથી તે નિંદા અને સ્તુતિ બંને છોડે છે. સંવાદમાં વેદ અને શાસ્ત્રની યુક્તિ પણ થાકે છે, તે પણ કરતો નથી. સંવાદમાં વેદ અને શાસ્ત્રની યુક્તિ પણ થાકે છે, તેથી તે પણ કરતો નથી. નિંદા સ્તુતિ અને સંવાદ છૂટી ગયા પછી મહામૌન શીખવવા ગુરુ વેદ ધ્યાન કરાવે છે. ઉપનિષદનું વિવેચન કરાવી તેના અર્થનો બોધ કરે છે અથવા નામ સ્મરણ કરાવે છે. વેદ અધ્યયન અથવા નામ સ્મરણ એ સ્વાધ્યાય છે. જેમ કપડામાં દોરો વિરોધ વગર સહેલાઈથી રહે છે તેવું જીવન દરેક જીવ જીવે છે. ચંદ્ર વક્ર દેખાય ત્યારે પણ ચંદ્રામૃત વક્ર થતું નથી, તેમ જુદા જુદા લોકને જોઈ જેની મનોવૃત્તિ બદલાતી નથી, જે કોઈને નીચ સમજતો નથી, જે સર્વને સજ્જન જ સમજે છે, જેનો એવો સહજ સ્વભાવ છે તે આર્જવ છે. દેવ નર ઋષિ વગેરેને કામદેવ કિંકર બનાવે છે, એને જીતવો કઠણ છે. અંદર દઢ કામ હોય અને ઉપરથી દાંત કચકચાવીને બેસી રહે તે નિષ્કામ નથી, તે લોકને ઠગે છે. સાકરનું નારિયેળ છોડા સાથે બધું જ મીઠું હોય છે, તેમ પરમ આનંદવાળા સર્વે વિષયોનો કલ્લોલ અનુભવાય છે. નિજ આનંદમાં સર્વ વિષય સુખ છે, એમ જાણી સર્વ પ્રકારના વિષય સુખને તે આનંદમાં એકત્ર કરે છે. તેથી સારા શિષ્યને કોઈ પણ વિષયની ઉત્કંઠા થતી નથી. સદગુરુની કૃપાથી તે સ્ત્રીમાં પણ આત્માને જુએ છે અને તેથી તે બ્રહ્મચર્ય પાળે છે. સ્ત્રીરૂપ તે માઇક સમજે છે અને પરમ આનંદની સ્થિતિ રોજે રોજ વધારે છે, તેથી તેને સ્ત્રી પુરુષ ભાવ મિથ્યા છે એમ સહજ અનુભવ થાય છે. આને નૈષ્ટિક બ્રહ્મચર્ય કહેવાય છે. જાગ્રત કે સ્વપ્નમાં કોઈ ભૂત પ્રાણી તરફ ભવા પણ ચડાવે નહીં. રખે ઝીણા જીવો પગ તરે ચગદાય, એ બીકથી ચાલતા હરવે પગલા ભરે. સર્વને સુખ ઉપજે એવા વચન બોલે, તેના શબ્દ એવા ચમત્કારિક હોય છે કે આકાશ પણ સુખથી પરિપૂર્ણ ભરાય છે. પોતાના દેહ પર આઘાત કરવાને કોઈ દિવસ હાથથી ઉચકતો નથી. બીજા પર પણ કોઈ દિવસ આઘાત કરતો નથી. ક્રૂર દ્રષ્ટિથી જોવાથી કોઈના ચિત્તમાં ભય ઉત્પન્ન થશે એમ ધારી પ્રાણી માત્રને તે જીવભાવે જોતો નથી. કોઈને પણ દુઃખ દેવાથી પરમાત્મા દુઃખી થશે એવો દૃઢ નિશ્ચય રાખી કાયા વાચા કે મનથી કોઈને દુઃખ આપતો નથી, ત્યાં અહિંસા છે. સુખ દુઃખ અદ્રષ્ટ પ્રમાણે દેહને માથે છે જ એમ જાણી સદગુરુના વાક્યથી શિષ્ય પોતાના ચિત્તમાં કંઈ પણ ક્ષોભ થવા દેતો નથી. દેહ અભિમાન છોડવાથી દેહ સુખ ભોગવે છે, છતાં પોતે ભોગતા નથી એમ દૃઢ નિશ્ચય થયેલો હોય છે. જ્યાં સુધી દેહમાં અહંભાવ છે ત્યાં સુધી દ્વંદમાં કદી પણ સમતા નહીં રહે. સ્વપ્નના દરિદ્રતા કે અધિકાર જાગ્રત થતા સરખા જણાય છે, તેમ અપરોક્ષ બોધથી દ્વંદ્વ સરખા જણાય છે. જેમ છોકરાઓની રમતમાં એકાદશી ને પારણું બંને સરખા છે, તેમ ગુરુવાક્યના અનુભવથી બધા દ્વંદ્વો સરખા થાય છે. ચંદનની સુગંધીથી આજુબાજુના નિર્ગંધ વૃક્ષો પણ સુગંધિત થાય છે અને ચંદનની સાથે દેવને ચડાવાય છે. સત્સંગનું એવું મહત્વ છે, સદગુરુનો સંગ થવાથી પોતે બ્રહ્મરૂપ થાય છે અને તેથી દ્વંદમાં સામ્યતા સિદ્ધ થાય છે. સદગુરુના વચનમાં વિશ્વાસ હોવાથી પરમાત્મા સર્વત્ર છે એમ તો નિશ્ચયપૂર્વક માને છે. પોતાનામાં પરમાત્મા છે તેથી સ્થૂળ દેહ ક્રિયા કરી શકે છે. તેના પૂર્ણ ચિત્ત પ્રકાશથી ચિત્તમાં જગતરૂપે દેખાય છે. દ્રષ્ટિથી દ્રશ્ય છે તે પરમાત્માની શક્તિનું પરિણામ છે એમ જાણી તે જે જુએ છે ત્યાં તેને પરમાત્માની જ પ્રતીતિ થાય છે. ત્રિજગતનો નિયંતા ઈશ્વર હું જ છું એવી પ્રતીતિ તેને થાય છે. પોતાની સર્વત્ર પ્રતીતિ થવાથી અહમભાવ જતો રહે છે અને સર્વત્ર સચ્ચિદાનંદ છે એમ અનુભવ થવાથી દેવ વૈકુંઠમાં જ છે એમ કહેવાનું રહેતું નથી. દેવ સિવાય તલમાત્ર પણ જગ્યા નથી, પરંતુ અજ્ઞ તેને એકદેશી કહે છે. તે કોઈ એક દેશમાં જ છે એમ કહેવું હાસ્યાસ્પદ લાગે છે. વૈકુંઠને ક્ષીણ સાગર જેનાથી પ્રકાશે છે તેને વૈકુંઠવાસી કે ક્ષીર સાગરવાસી કહેવા એ માયા ઉપાધિક બ્રહ્મ માટે છે. જે સર્વમાં વ્યાપક છે તેને એકદેશી કહેવાથી તેનો પૂરો મહિમા કહેવાતો નથી, તે અનાશ્રયી છે. વૈકુંઠ આદિ આશ્રમને તે વશ નથી. અખંડનું આહ્વાન ક્યાં કરવું? સર્વના અધિષ્ઠાનનું સિંહાસન ક્યાં નાખવું? જેનું આસન સર્વત્ર છે તેનું સ્થાન અમુક છે એમ કહેવું તે મનની કલ્પના છે. પરંતુ બ્રહ્માને જે નિત્ય અને સર્વવ્યાપક જુએ છે તેની સ્થિતિમાં કલ્પાંતે પણ ભંગ થતો નથી. દ્વૈતની સ્ફૂર્તિનો ત્યાગ કરી એવી સ્થિતિ પ્રાપ્ત કરવા શાદ કે નિત્ય એકાંતમાં બેસી પરમાત્માનું ધ્યાન ધરવામાં અન્નવસ્ત્રની ચિંતા હોય તેણે વકલ કે ત્યાગ કરેલા જીર્ણ વસ્ત્ર પહેરવા, કંદમૂળ કે ફર આદિ જઠરનું તર્પણ કરવું, જોરી લઈ ઘેર ઘેર ભિક્ષા માંગવી, પણ અન્નવસ્ત્ર માટે આયુષ્ય વેચી અન્નવસ્ત્ર માટે આયુષ્ય વેચી પરમાર્થનું સાધન છોડવું નહીં. દેહ અદ્રષ્ટને આધીન છે, તેનું સહજ પ્રતિપાલન થશે એમ નિશ્ચય રાખવો. રાત દિવસ ગમે તેટલી મહેનત કરવા છતાં અદ્રષ્ટમાં હોય તેનાથી અણુમાત્ર પણ વધુ કોઈને પ્રાપ્ત થતું નથી એ વિધાન સાધક જાણે છે. જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માની પરમાર્થ સાધવો. અદ્રષ્ટ પ્રમાણે દેહને સુખ દુઃખ ભોગવવાના છે એમ ગુરુના વચનથી સાધક દૃઢ નિશ્ચય કરે છે અને દેહનો મમત્વ છોડે છે. માંગ્યા સિવાય જે જે યદત ઈચ્છાએ સહજ મળે તેમાં જ આનંદ માને છે. શરીરના રક્ષણની ચિંતા રાખતો નથી અને સંતોષ માની નિજાત્મા આનંદનો અનુભવ લે છે. પ્રારબ્ધ પ્રમાણે જે સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તે ગુરુના પ્રતાપે સંતોષથી ભોગવતા શીખે છે. ગુરુવાક્ય પર વિશ્વાસ રાખવાથી આ બધું સંભવે છે. ભાગવતમાં શ્રદ્ધા રાખી, ઇન્દ્રિયોનું દમન કરી, મનને વશ કરી, સત્ય વક્તા થઈ, કાયા વાચાને મન નિયમમાં રાખે છે. વિષયરૂપી હાથી અહમરૂપ મદથી પૂર્ણ ઉન્મત્ત બની દેહની તરુણ અવસ્થામાં ભ્રમિત થઈ વિધિ નિષેધનો બંધનને તોડવા માગે છે તેને વિવેકરૂપી મહાવત શાસ્ત્રરૂપી તીક્ષ્ણ અંકુશથી વશ કરે છે અને દમરૂપ સાંકરથી સત્યરૂપ સ્તંભ સાથે બાંધે છે તથા વૈરાગ્યરૂપ કોઠામાં બાંધી ઉપશમનું રક્ષણ કરે છે. મન બુદ્ધિ આદિ ચિત્તવૃત્તિને વિષયમાંથી કાઢી પરમાર્થમાં જોડે છે. બાપ કન્યાનું પ્રતિપાલન કરી જમાઈને આપે છે ત્યારે તે બાપના કુરગોત્રનો ત્યાગ કરે છે તેમ વિવેક ઇન્દ્રિયો પાસે વિષય છોડાવે છે. વાચા વ્યર્થ ન જાય માટે સત્યમાં તેને સ્થિત કરે છે. સત્ય ભાષણ કરનારને બ્રહ્માદિક દેવો પણ વંદન કરે છે અને અસત્ય ભાષણ કરનારને અધોગતિ મળે છે. માખણ છાશમાં ડૂબતું નથી તેમ ભક્તને અસત્ય સ્પર્શ કરતું નથી. સત્યના જેવો તપ નથી, સત્ય જેવો જપ નથી. સત્યથી નિષ્પાપ થઈ સદ્રૂપ થવાય છે. આવી રીતે કાયા વાચા અને મનને સમ દમ અને સત્યમાં રંગવાથી વિષયનું બંધન તરત જ તૂટે છે. ભાગવતમાં શ્રદ્ધા રાખે છે છતાં પણ તે બીજા શાસ્ત્રોની નિંદા કરતો નથી. ભગવાનની અર્ધાંગી લક્ષ્મીને વંદન કરવું અને તેના ચરણ પાસેથી નીકળેલી ગંગાની શું નિંદા કરવી? ભક્તને ઉપાસ્યનું પ્રેમથી ભજન કરવું, પણ તે નિંદાસ્તુતિથી દૂર રહીને કરવું. ભક્તે ઉપાસ્યનું પ્રેમથી ભજન કરવું પણ તે નિંદાસ્તુતિથી દૂર રહી કરવું. જે સાધારણ સત્યથી મૌની થાય છે તે જ ખરા બ્રહ્મજ્ઞાનનો અધિકારી છે. હે રાજા, હું તને ભક્તની જ સ્વાભાવિક સ્થિતિ કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ. હરિના અદ્ભુત ગુણનું શ્રદ્ધાથી શ્રવણ અને કીર્તન કરે છે તેથી ચિત્ત નિર્મળ થાય છે. પછી ધ્યાન સિદ્ધ કરવા સગુણ મૂર્તિનું કે પૂર્ણ બ્રહ્માનું નિર્ગુણ ધ્યાન કરે છે. એવી રીતે ધ્યાન સિદ્ધ થાય છે ત્યારે ભક્તની સર્વક્રિયા કૃષ્ણ અર્પણ થાય છે. શિષ્યએ આ પ્રકારે કર્મનું જ્ઞાન સંપાદન કરવું જોઈએ. અગ્નિહોત્રાદિ હોમ યજ્ઞ દાન તપ જપ વગેરે કરવાનો સંકલ્પ છોડી દઈને હરિને અનન્ય શરણ જાય છે એવા ભક્ત હરિને પ્રિય છે. જેમ માતા બાળકનું પાલન કરે છે તેમ હરિ એવા ભક્તનું પરિપાલન કરે છે. જે જે અતિ પ્રિય છે તે ભક્ત નિર્વિકલ્પ મને કૃષ્ણ અર્પણ કરે છે. આઠે પોર પોતાનું શરીર હરિની સેવામાં ખર્ચે છે. અર્ધો નિમિષ પણ વિષયનું સેવન કરતો નથી. અન્ને માટે પણ ધનિકને પગે પડતો નથી. અર્ધઘડીનું આયુષ્ય પણ કોટી નાણું ખર્ચ કરે મળે એમ નથી. અર્ધઘડીનું આયુષ્ય પણ કોટી નાણું ખર્ચ કરે મળે એમ નથી. તેથી વિષયને તુચ્છ માની તેનો ત્યાગ કરીને પરમાત્મા જ જીવન ગાળે છે અને સર્વ જીવન કૃષ્ણ અર્પણ કરે છે. ભક્ત રાજ્યની સંપત્તિનો પણ ત્યાગ કરી વનમાં જઈ પરમાર્થ સાધે છે. પુત્રદાર આદિમાં અંદર કે બહાર પૂર્ણ આત્મા છે એમ અનુભવે છે. તેથી તેમાંથી મમત્વનો ત્યાગ કરે છે અને તેમને કૃષ્ણ અર્પણ કરે છે. સર્વવ્યાપક પરમાત્માના નિર્ગુણ સ્વરૂપમાં ચિત્તવૃત્તિ દઢ થાય નહીં ત્યાં સુધી સગુણનું ધ્યાન ધરે છે. એમાં પણ ચિત્ત સ્થિર ન થાય તો પુરાણોક્ત મૂર્તિનું ધ્યાન ધરે છે. સ્થાવર અને જંગમ એ બંને પ્રકારના પ્રાણીઓની પરિચર્યા કરે છે અને તેમાં પણ એમના કરતાં મનુષ્યની એટલે મૂર્તિઓ કરતાં ક્ષત્રિય વિદ્વાન સદાચારમાં નિષ્ઠાવાળો અને અનન્ય ભક્ત હોવાથી જે શ્રેષ્ઠ છે તેની શ્રદ્ધાથી સેવા કરે છે. સોનું ને સોનાનું કંકણ એ બે નામ છે પણ બંને સોનું જ છે. તેમ સદ્ગુરુ અને બ્રહ્મા ભિન્નતા નથી. તેવી જ રીતે જ્ઞાની સાધુને પણ તે સદ્ગુરુ તુલ્ય પૂજ્ય માને છે. સાધુઓના સમાગમથી નિજાત બોધ થતો હોવાથી એવા અનુભવી સાથે કથાનુવાદ કે ગુણ જ્ઞાનનો સંવાદ કરવાથી પરમાનંદ ઉભરાય છે. ભાવથી અભેદ ભજન કરવાથી ભક્ત પૂર્ણ સ્વ આનંદ અનુભવે છે. હે રાજા, તે આનંદનું સ્વરૂપ સાંભર. હરિની કથાનો મહિમા અગાધ છે. હરિની કથા કરનારને સાંભળનારના સર્વ પાપ ભસ્મ થાય છે. સદભાવે ભક્ત કરતા હૃદયમાં હરિ પ્રગટે છે ત્યારે નેત્રમાંથી આનંદના અશ્રુ વહે છે. અંગમાં પરસેવો છૂટે છે. પ્રાણ સ્થિર થાય છે. રોમ ઊભા થાય છે. કંઠ ગદગદિત થાય છે અને નેત્ર ઉઘડી જાય છે. કોઈ વાર મન પ્રેમથી ઉભરાઈ જાય છે ત્યારે રુદન કરે છે. રુદન કરતા હર્ષ પ્રગટે એટલે તે ખડખડ હસે છે. અહમભાવથી મોહના મદમાં બંધાયો હતો તેમાંથી છૂટ્યો જાણી પરમાનંદ પામી તે ડોલે છે. ભાવની ભ્રાંતિને લીધે પોતાના સ્વરૂપનું તેને વિસ્મરણ થયું હતું. ગુરુની કૃપાથી તેની પુનઃ પ્રાપ્તિ થઈ તેથી આનંદમાં આવી નાચે છે અને કીર્તન કરે છે. વળી પોતે જ ગાનાર છે, પોતે જ શ્રોતા છે, દ્વૈત છે જ નહીં. જગતમાં પોતે એક અદ્વિતીય છે એમ ભાવ પ્રાપ્ત થાય છે. એટલે વૃત્તિ લય પામે છે અને ઇન્દ્રિયો વાણી તથા મનથી પર તે નિર્વિકાર સ્વરૂપ થઈ રહે છે. જેમ બાળકના સંગોપનની ચિંતા અને ઉત્સાહ જાણનારની જ જાણે છે એમ શિષ્યને બોધ કરાવવાની કાળજી સદગુરુ જ જાણે છે. હે રાજા, પરમાર્થ એ લૌકિક વસ્તુ નથી, તથાપિ સદગુરુ શિષ્યને તેનો પણ બોધ કરે છે. આટલું કહ્યા પછી પ્રબુદ્ધ પોતાના ઉપદેશનો ઉપસંહાર કરે છે. આવી ભાગવત ધર્મની સ્થિતિ પ્રાપ્ત કરવા સદગુરુને શરણે જઈ ભક્તિનો અભ્યાસ કરવો જોઈએ. જેને ભક્તિ સિદ્ધ થાય છે તેને અતિ દુસ્તર જે હરિની માયા છે તે બંધન કરી શકતી નથી. તેને સુખેથી તરવાનો ઉપાય ભક્તિ છે. ભક્તિથી નિત્ય તૃપ્તિ, નિત્ય મુક્તિ, ભગવત પ્રાપ્તિ ને દુસ્તર માયાની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. સર્વ પ્રાણી માત્રમાં ભગવદ્ ભાવના એ જ માયાને તરવાનો મુખ્ય ઉપાય છે. પરંતુ જે સર્વના અધિષ્ઠાન ભૂત અંતરબાહ્ય પૂર્ણ વ્યાપક પરબ્રહ્મ નારાયણની ભક્તિ કરવાનું કહ્યું, તેના સ્વરૂપનું નિરૂપણ સાંભળવા રાજાનો દિલ લોભાયો ત્યારે પ્રબુદ્ધનો નાનો ભાઈ પીપલાયન ઘણા આનંદથી તેના પ્રશ્નનું સમાધાન કરવા આગળ આવ્યો. તે નિરૂપણ કરવા પીપલાયન મુનિ કહેવા લાગ્યા, જેની શક્તિથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે, જે ત્રણેય જગતનું મુખ્ય કારણ છે, જેનું કોઈ કારણ નથી, અને જે સચ્ચિદાનંદ છે તેને નારાયણ જાણવા, પ્રાતઃકાર, મધ્યાહ્ન અને સાયંકાળે એ ત્રણ કાળમાં આકાશ અલિપ્ત છે, એમ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ જગતની ત્રણ સ્થિતિમાં પરમાત્મા નારાયણ સમાન અને અલિપ્તપણે વિરાજે છે. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાંથી પણ પર સમાધિ તથા સુરણના કારણરૂપ સાક્ષી નારાયણ જાણવા, જાગ્રતના જ્ઞાનને સ્વપ્નના મિથ્યા અભિમાનને તથા સુષુપ્તિના પૂર્ણ સાક્ષીને નારાયણ જાણવા, પરમજ્યોતિ સ્વયં ત્રિજગતના આત્મા હૃદયમાં સ્થિત છે તેને નારાયણ જાણવા, બ્રહ્માનું આવી રીતે નિરૂપણ કરવાથી બ્રહ્મ પ્રાપ્તિ અગમ્ય જણાશે, તેથી સહજમાં તેની પ્રાપ્તિ કેમ થઈ શકે? પરમાત્માની પૂર્ણ બ્રહ્મ મૂર્તિ હૃદયમાં જ વસે છે. તેની જ મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિયમાં જ્ઞાન શક્તિ છે. તેની શક્તિથી નયન જોઈ શકે છે, રસવાદ લે છે, શ્રવણને શબ્દ જ્ઞાન થાય છે, અહંકારનું અહંપણું છે, મનનું મનન છે, ચિત્તનું ચિંતવન છે અને બુદ્ધિની નિશ્ચય કરવાની શક્તિ છે. તેની સત્તાથી જળ દેહે સચેતન જણાય છે. સ્પર્શેન્દ્રિયને કઠણ, નરમ, શીત, ઉષ્ણ વગેરેનું જ્ઞાન થાય છે. તેની સત્તાથી ચરણથી ગમન ને કરથી ગ્રહણ થાય છે. પ્રાણની ગતિ અને નિમિષોન્મિષની સ્ફૂર્તિ છે. પ્રાણીને ભોગમાં આનંદનો અનુભવ થાય છે, તેનો આનંદનો જ લેશ છે. ત્રિજગતનો ચાલક જે સ્વ આનંદ હૃદયમાં વસે છે તેને જ પરમાત્મા જાણવા, નારાયણ માનવા, જેની સત્તાથી મન, બુદ્ધિ, પ્રાણ અને ઇન્દ્રિય સંપૂર્ણ ક્રિયા કરે છે તે મન, બુદ્ધિ વગેરેને આધીન છે. તું કહેશે એમ તો તે કલ્પાંતે પણ સંભવિત નથી. તું જ્ઞાતા થઈને તેને જાણવા પ્રયત્ન કરે છે, તેથી તું તારું જ્ઞાનપણું જ ગુમાવે છે. જ્ઞાનપણાનું જ્ઞાન સ્વરૂપને પહોંચી શકતું નથી. જાણવું અને ન જાણવું વગેરે સર્વ ભાવ છોડ્યા પછી જ્યારે સદભાવ ઉપજે છે ત્યારે બ્રહ્મ પોતાની મેરેજ પ્રાપ્ત થાય છે. મન, વૈકુંઠ, ક્ષીરસાગર, કૈલાસ વગેરેની કલ્પના કરી શકે છે, પણ શુદ્ધ આત્માની કલ્પના મનથી કે બુદ્ધિથી પર છે. બુદ્ધિને જે અગોચર છે ત્યાં વાચા તો ક્યાંથી જ પહોંચે? શબ્દ માત્રથી પરબ્રહ્મા જાણી શકાય એમ નથી. આકાશની ઘાંસડી બાંધવા જતાં ચારે પાલવ ખાલી જ રહેશે. તેમ તત્વ વિશે બોલવા જતાં શબ્દ શબ્દનો અર્થ કરવાનો ધર્મ ગુમાવશે. પ્રાણની શક્તિથી ક્રિયા થાય છે, તે પ્રાણ જ તેનો સ્પર્શ કરી શકતો નથી, તો પછી ઇન્દ્રિયો તેને ક્યાંથી જાણી શકે? સવિતાનું પ્રતિબિંબ ખાબોચિયામાં પડે તેથી સૂર્ય ભીંજાતો નથી, તેમ પરમાત્મા મન બુદ્ધિને ઇન્દ્રિયોમાં વ્યાપીને રહ્યા છે, છતાં તેથી પર છે. અગ્નિમાંથી ક્ષણે ક્ષણે ચિનગારી નીકળે છે, છતાં ચિનગારીમાં અગ્નિનું સર્વ અંગ સ્પષ્ટ પ્રગટતું નથી જ. સૂર્યને લીધે અસંખ્ય સૂર્ય કાંતિમણી પ્રકાશશે, છતાં તે મણીમાં કદી પણ પ્રકાશ શક્તિ પ્રગટશે નહીં. સમુદ્રમાં અનેક તરંગ ઉઠશે, છતાં તરંગમાં સમુદ્ર સ્વરૂપ કે શક્તિ નહીં પ્રગટે. તેવી જ રીતે બ્રહ્માને લીધે ઇન્દ્રિય ક્રિયા કરે છે, છતાં ઇન્દ્રિય બ્રહ્માને કદી જાણી શકશે નહીં. કેરામાંથી કેર થાય કે સાકરમાંથી શેરડી થાય તો ઇન્દ્રિય બ્રહ્માને જાણે. ઇન્દ્રિયને બ્રહ્મ જ્ઞાન થઈ શકે નહીં તો જીવનું ભવબંધન કોઈ કારે તૂટે નહીં એમ શંકા થાય, પણ એનું નિવારણ શબ્દ લય પામી જીવને કેવી રીતે બ્રહ્મ જ્ઞાન કરાવે છે તે સમજવાથી થશે. શ્રુતિ નેતી એમ કહી શબ્દનો નિષેધ કરી વસ્તુને દેખાડે છે. શબ્દમાં રહેલા નિશબ્દને જે જાણે છે એને બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. શબ્દ પોતાના નિષેધથી જેનો બોધ કરે છે ત્યાં જેની બુદ્ધિ લય પામે છે ત્યાં જ શુદ્ધ બ્રહ્માની પ્રાપ્તિ છે. નિષેધનો જ્યાં અવધિ છે અને શબ્દની સર્વે શક્તિ જ્યાં લય પામે છે ત્યાં બ્રહ્મ પ્રાપ્તિ છે. આને જ શ્રુતિ કહે છે કે શબ્દથી અપરોક્ષ મળે છે. મન કે બુદ્ધિ જ્યાં પહોંચી શકતા નથી તે જ નિષેધનો અવધિ છે અને તે જ પરબ્રહ્મા છે. સર્વને તે જાણે છે પણ તેને જાણવા સર્વ સર્વથા સમર્થ નથી. તેને જાણવા માટે બીજો જાણનાર નથી એવું જે સ્વસંવેદ છે ત્યાં શબ્દ પહોંચતો નથી. જે સ્થૂળ કે સૂક્ષ્મ નથી, જે ગોર કે વક્ર નથી, જે થોડું કે ઘણું નથી, જે કેવળ નિર્વિકાર છે, જેને રૂપ કે ગુણ નથી, આશ્રમ કે વર્ણ નથી, જન્મ કે મરણ નથી, જે હલકું કે ભારે નથી, જાડું કે પાતળું નથી, ખાલી કે ભરેલું નથી, જે કોઈ પણ જાતના ધર્મથી રહિત છે, જેનો આદિ કે અંત નથી, જે અદ્વિતીય અનંત અચ્યુત છે, તેને પરબ્રહ્મા જાણવું શબ્દના અંતે બ્રહ્મ જ્ઞાન છે. એ લક્ષણ કહી શબ્દથી શબ્દનો નિષેધ કરી વેદ મૌન થયા એટલે શાસ્ત્ર ગૂંચવાયા. શબ્દનું પ્રણ શોધવા છતાં સમાધાન થયું નહીં. શબ્દના અંતમાં જેને બ્રહ્મ પ્રાપ્તિ સમજાય છે તેને તેની અદ્રિયતા સમજાય છે. જેની વાસના તૂટી ગઈ છે, અહંભાવની ગાંઠ છૂટી ગઈ છે અને પ્રારબ્ધ માત્ર દેહધર્મ થઈને રહ્યું છે તેને ઐક્યમાં જ ત્રિજગત રહેલું જણાય છે. જ્ઞાની લોક સૃષ્ટિમાંના તમામ શુભ અશુભ પદાર્થોને જ્ઞાન દ્રષ્ટિથી બ્રહ્મરૂપ જુએ છે. આકાશમાં જેમ ભૂરાશ દેખાય છે તેમ બ્રહ્મમાં માયા છે તેનું કૌશલ્ય વિલક્ષણ છે. નિસંગ નિસંગ બ્રહ્મા સાથે માયા સંગ કરી બ્રહ્માના સ્પર્શ વગર તેનાથી ગર્ભ ધારણ કરી પ્રધાનને મહતત્વને જન્મ આપે છે અને ત્રિગુણાત્મક વિકારથી જગતનો વિસ્તાર કરે છે. બ્રહ્મ સંકલ્પ માત્રથી ત્રિગુણાત્મક માયા નિર્માણ કરે છે. સુવર્ણને અલંકાર, પટને તંતુ, ભીંતને તેના પરના ચિત્રમાં એક વસ્તુ અનેક રૂપે દેખાય છે તેમ બ્રહ્માને માયા છે. માટીનું ગોકુર કરીએ અને તેમાં જુદા જુદા આકાર, ઝાડપાન, ઘર, પ્રાણી બનાવી દેખાડીએ છતાં સર્વ માટી જ છે તેમ બ્રહ્મા માયાની રચના છે. એક જ બ્રહ્મા માયાના યોગે અનેક રૂપે દેખાય છે. મુખ્ય બ્રહ્મા ઓમકાર છે. તે એક ઓમકારમાંથી ત્રણ અક્ષર છે એ ઓમ. તેના જ સત્વ, રજ અને તમ રૂપ ત્રિગુણ વિકારો છે. તેની જે સમાન સ્થિતિ તેને પ્રધાન નામ અપાયું છે તેમાં ક્રિયાશક્તિ પ્રગટી એટલે તેનું નામ મહતત્વ પડ્યું. અહમ બ્રહ્મા એ પૂર્ણ સ્થિતિ છે અને દેહમાં અહમભાવ તે જીવ છે. ક્રિયા તે 10 ઇન્દ્રિય છે અને અર્થ વિષય છે. સુખ દુઃખરૂપી ફર છે તે જ્ઞાન ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા છે. ત્રણ ગુણ, પંચભૂત, 10 ઇન્દ્રિય જીવનું ભોગતાપણે સુખ દુઃખ ભોગવવું, જ્ઞાન ક્રિયાને કર્મ આચરણ સર્વે પૂર્ણ બ્રહ્મા છે. સાકારના ફણસમાં કાંટા, ત્વચા અને બીજ વગેરે સાકાર જ છે. કપડાની પુત્રીમાં તંતુ સિવાય બીજી વસ્તુ નથી. તેમજ બ્રહ્મા જગત આકારે પ્રતીત થાય છે. આકારવાળું દેખાવા છતાં જગત વિકારવાળું છે પણ બ્રહ્મ નિર્વિકારી છે. જગતનો વિશ્વ પ્રપંચ એવું નામ છે પરંતુ તે શુદ્ધ પરબ્રહ્મા છે. આ ઉત્તમ ઉપનિષદ અર્થ છે. વેદમાંનો પરમ પરમાર્થ તે આ જ છે. આત્માનો જન્મ મરણ નથી. આત્મા નિત્ય છે. તેને બાલ્યાવસ્થા, વૃદ્ધિ કે પરિણામ નથી. આત્મા દ્રષ્ટા, સાક્ષી અને અવસ્થાતીત છે. સર્વજ્ઞ અને જ્ઞાન સ્વરૂપ છે. ગળાનું જ્ઞાન પટના જ્ઞાનથી નાશ પામે તો ત્યાં વૃત્તિનો નાશ થાય છે. જ્ઞાન તો અવિનાશી જ છે. પ્રાણ દેહને વધારે છે તેથી દેહમાં અવસ્થા આવે છે પણ પ્રાણ પોતે જેવોને તેવો જ રહે છે. તેમ આત્મા દેહને ક્રિયામાન કરે છે પરંતુ દેહની અવસ્થા પ્રાણને બાધ કરી શકતી નથી. પ્રાણના આ દ્રષ્ટાંતથી પરબ્રહ્માનું નિર્વિકારત્વ સિદ્ધ થાય છે. હવે મુનિ આત્મા દેહ અને ઇન્દ્રિયથી જુદો છે એ રહસ્ય સમજાવે છે. અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્ભિજ એ ચારે યોનિમાં આત્માના યોગે પ્રાણ સહજ ક્રિયા કરે છે. પ્રાણના યોગથી આત્મા જીવ કહેવાય છે. પ્રાણને તો યોનિ કે અવસ્થા નથી, આત્માને પણ અવસ્થારૂપ વિકાર નથી. જો કે જાગ્રત અવસ્થામાં તે વિકારી જણાય છે. સ્વપ્નમાં ઇન્દ્રિયને સ્થૂળ દેહ વગર તે જ સૂક્ષ્મ દેહ રૂપે જણાય છે. જાગ્રતના અભિમાનથી જે સંકલ્પ થાય છે તેને લીધે સ્વપ્ન દેખાય છે. તે જ સ્વપ્ન બંધ થતાં તેને દેહ અભિમાન લીન થતાં જ સર્વ વિકાર રહિત સુષુપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાં માત્ર નિર્વિકાર, અદ્વિતીય, પૂર્ણ પરમાત્મા રહે છે. સુષુપ્તિમાં દેહ ઇન્દ્રિય અને અભિમાન લીન થવાથી સ્ફુરણ રહેતું નથી અને સર્વશૂન્ય થઈ રહે છે. ત્યાં આત્મા પણ ન હોય તો જાગ્યા પછી હું સુખે સૂતો હતો તે અનુભવ ક્યાંથી થશે? સુષુપ્તિમાં દેહ ઇન્દ્રિય અને અભિમાન લીન થવાથી સ્ફુરણ રહેતું નથી અને સર્વ શૂન્ય થઈ રહે છે. ત્યાં આત્મા પણ ન હોય તો જાગ્યા પછી હું સુખે સૂતો હતો તે અનુભવ ક્યાંથી થશે? વળી તે અનુભવ કંઈ સર્વથા શૂન્ય ન કહેવાય. તેમજ હું જાગું છું, હું સ્વપ્નનો જોનાર છું અને સુષુપ્તિના સુખનો પણ હું જ ભોગતા છું. એવી રીતે ત્રણેય અવસ્થાને ભોગવના સર્વથા શૂન્ય ન જ હોય. રાજા એ જ પરિપૂર્ણ ચિદ્ધન પરમ રાજા એ જ પરિપૂર્ણ ચિદ્ધન પરમાત્મા છે, જે સુષુપ્તિમાં બ્રહ્માનુભવ છે છતાં અવિદ્યામાં જે અહંકાર લીન છે તે પુનઃજન્મનો ભ્રમ ઉત્પન્ન કરે છે. અવિદ્યા અને અહંકાર જ્યારે નાશ પામે છે ત્યારે તે જ જગત બ્રહ્મરૂપે ભાસે છે. જન્મ મરણ છૂટે છે અને જીવ પરબ્રહ્મમાં એકરૂપ થાય છે. તે અવસ્થામાં પરમાત્મા હેતુ દ્રષ્ટાંત પ્રમાણ પ્રમેય પ્રમાતા ઇત્યાદિથી રહિત સદા પ્રકાશરૂપ પરમ આનંદ અને નિશ્ચિત પરબ્રહ્મા થાય છે. ત્યારે સ્વ આનંદના બોધ દ્વારા પરમ આનંદથી ઉભરાઈ જવાય છે. આનંદથી આનંદનો અનુભવ થાય છે. નિર્વિકાર સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ ભગવદ્ ભક્તિ કરવી, પુત્ર ધન અને કીર્તિની ઈચ્છાનો ત્યાગ કરી હરિભજન કરવાથી ક્ષણે ક્ષણે ચિત્તનો મર દૂર થઈ તે નિર્મળ થતું જશે. રજ તમસરૂપી મેલ ભક્તિરૂપી પ્રેમ જળથી ધોવાઈ જશે અને પરમાત્મામાં અનન્ય ભાવ ઉત્પન્ન થવાથી સર્વ પ્રાણી માત્ર બ્રહ્મામય દેખાશે. અહંકાર ગરી જશે. ભવભયની અત્યંત અશાંતિ ટરી જશે. પ્રાણી માત્ર બ્રહ્મામય દેખાશે. અહંકાર ગરી જશે. ભવભયની અત્યંત અશાંતિ ટરી જશે અને ચારે મુક્તિ પગે પડશે. આંખમાં મોતીઓ બંધાતા સૂર્યનો પ્રકાશ વગેરે કંઈ જણાતું નથી, પણ આંખ પરનો તે પ્રતિબંધ ઉપાયથી દૂર કરવાથી દ્રષ્ટિ અતિશય નિર્મળ થાય છે. સર્વ પદાર્થ સ્પષ્ટ દેખાય છે. પદાર્થ ક્યાંય જતા કે આવતા નથી. તેમ નિજાતમાં પરમાત્મા હૃદયમાં વસે છે, પણ ચિત્ત મલિન છે ત્યાં સુધી તે દેખાતો નથી. નિર્વિકલ્પ મન થયું કે ભવબંધન તૂટે છે. મુનિનું આ વચન સાંભળી રાજા હર્ષિત થયો અને જે કર્મયોગથી કર્મબંધન તૂટે છે તેનું સમૂળ લક્ષણ શું? એવો બીજો પ્રશ્ન મુનિને કર્યો. પછી રાજાએ કહ્યું, જે કર્મયોગના અનુષ્ઠાનથી પુરુષ સંસ્કારયુક્ત થઈને કર્મના ત્યાગ દ્વારા કર્મ નિવૃત્તિના જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે કર્મયોગ મને કહો. મેં મારા પિતાની સમક્ષ પૂર્વે એકવાર બ્રહ્મદેવના સંકાદિક પુત્રોને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, પણ સર્વજ્ઞ હોવા છતાં તેમને મને ઉત્તર આપ્યો નહીં. તેનું કારણ શું તે મને કૃપા કરીને જણાવો. આર્વિહોત્ર મુનિએ ઉત્તર દીધો, હે રાજા, કર્મ અકર્મ અને વિકર્મ એ કંઈ સામાન્ય વાત નથી. એના વિભાગ કરવામાં વિદ્વાનો પણ ગૂંચવાયા છે કે પ્રતિસૃષ્ટિ કરવાનું સામર્થ્ય ધરાવનાર તથા સમુદ્રનું પ્રાસન કરનાર પણ કર્મસાગરમાં ડૂબ્યા છે. શ્વેત, મૃદુ અને મધુર એવા ત્રણ ભેદ એક જ સાકરના છે, એમ એક જ કર્મના કર્મ, અકર્મ અને વિકર્મ એમ ત્રણ વિભાગ છે. સાકરનું શ્વેતપણું જુદું જુદું કરવા જતાં મૃદુપણુંને મધુરપણું બાકી રહે. મધુરપણું જુદું પાડવા જતાં શ્વેતપણું અને મૃદુપણું તેમજ કર્મ ભિન્ન કરવા જતાં અકર્મ સર્વાંગે સાથે જણાશે, અને અકર્મમાં વિકર્મ પણ મળેલું જણાશે. મૂળમાં જે જે કંઈ નિત્ય છે તે કર્મ કહેવાય છે. કર્મને વિકર્મ અકર્મના યોગથી ચરી જાય છે એમ જેને સમજાય છે તેને ગુરુકૃપાથી નિષ્કર્મતા સિદ્ધ થાય છે. એક કર્મથી બીજું અને બીજાથી ત્રીજું એમ કર્મ પર કર્મ ઘણા વધે છે, તેને વિકર્મ જ કહેવા જોઈએ. જ્યાં કર્મ આગળ ચાલી જ ન શકે તેનું અકર્મ નામ યથાર્થ છે. આ પ્રમાણે કર્મનું વિવેચન ગહન હોવાથી તે અધિકારીને જ કહેવું યોગ્ય છે. તું તે વખતે બાળક હતો એટલે સંકાદિકોએ તને કહેલું નહીં, કારણ અધિકાર વિના કર્મ અકર્મ વિવેક કોઈને કહેવો નહીં એવી શાસ્ત્રની મર્યાદા છે. મુખ્ય આશય શુદ્ધ રાખવા માટે ઉપરથી જે બીજો આશય વ્યક્ત કરવામાં આવે છે તે પરોક્ષવાદ કહેવાય છે. તે મુજબ જેમ બાળકને ઓસાળ પાવા માતા સાકરની લાલચ બતાવે છે, તેવી રીતે વેદે કર્મમાં આડકતરી રીતે પ્રેરણા કરેલી છે. મંદબુદ્ધિવાળા એને સત્ય માને છે. વેદનો ખરો આશય તો કર્મથી કર્મના બંધનો છોડાવવાનો છે. વેદમાં સર્વાંગાદિ ફર છે. વેદમાં સ્વર્ગો આદિ ફર કયા છે તે કેવળ પ્રવૃત્તિ તરફ લલચાવવા માટે છે. ખરું ફર તો કર્મથી કર્મનો મૂળ છેદી નાખવામાં છે. અહીં કર્મ મોક્ષ એ જો પુરુષાર્થ હોય તો પહેલે જ કર્મ ત્યાગ કરવો ઈષ્ટ છે એમ કોઈ કહેશે. તેથી આવિહોત્ર કહે છે, જીતેન્દ્રિયતાનું અભિમાન લાવી જે વેદોક્ત કર્મ આચરતા નથી. તે જન્મ મરણ ભોગવે છે, તેને પરમાર્થ સિદ્ધ થતો નથી. વિકર્મમાં અધર્મ છે, જ્યારે અકર્મમાં અધર્મ નથી. નૈષ્કર્મ્ય સ્વાધીન થાય છે તે પરમ મુક્ત છે. એકાદ દાસી સ્વામીની આજ્ઞા પાળે છે, પ્રજા રાજાનો હુકમ માને છે, તેમ જે વેદ આજ્ઞા માથે ચડાવી નિષ્કામ કર્મ કરે છે તે સ્વધર્મનું આચરણ કરનાર છે. હું કર્મનો કરતા છું એવી અહંતા જેના ચિત્તમાં ઉઠતી નથી તે સ્વકર્મ શ્રી અનંતને સહેજે અર્પણ કરે છે. જે કર્મ ઈશ્વર અર્પણ થાય છે આનું જ નામ પરમ નિષ્કર્મ્ય નિજ સિદ્ધિ છે. જેની વાસના નિર્મળ અને નિષ્કામ છે તેને વેદમાં કર્મના જે પ્રબળ ફળ કયા છે તે સ્વપ્નમાં પણ ભોગવવા પડતા નથી. છતાં જે કર્મફળની ઈચ્છા કરે છે તે પારસમણી આપી તેના બદલામાં પાન સોપારી મેળવે છે. ચંદન સર્વ અંગમાં સફર જ છે એટલે સુગંધથી ભરપૂર છે, છતાં તેની પાસે ફળની ઈચ્છા કરવી એ પોતાને જ ઠગવા બરાબર છે. તેમ નિષ્કામતા રૂપ ફળ મળવા છતાં સર્વાંગો અધિક ઈચ્છા કરવી એ ઠગવાનું જ છે. માછલા પકડવા જેમ જાર નાખવી પડે છે તેમ નિષ્કામ કર્મ કરાવવા વેદ ફળની આશાનો લોભ દેખાડે છે. જાર નાખીને જેમ માછલીને પાણીની બહાર કાઢવામાં આવે છે તેમ કર્મને છેદે છે એ ફળની ઈચ્છા કરનાર જાણતો નથી. ફળની ઈચ્છાથી સ્વધર્મ કર્મમાં પ્રવૃત્તિ થાય છે. ફળની ઈચ્છાથી સ્વધર્મ કર્મમાં પ્રવૃત્તિ થાય છે અને તેથી નૈષ્કર્મ્ય સિદ્ધિનો લાભ થાય છે. એ જ વેદનો ખરો આશય છે. બ્રહ્માર્પણ કરવાથી કર્મ સદા સફળ જ છે. તેથી કુશળજન ફળની આશા સમૂર્ગી છોડે છે. એવી રીતે વૈદિક કર્મ કરવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હે રાજા, હવે એના કરતાં પણ અધિક સુગમ માર્ગ તને હું કહું છું તે શ્રવણ કર. વાસના જાર કપાય, અહંકારની ગાંઠ છૂટે અને જીવમાં પરમાત્મા પ્રગટ થાય તે સારું. મુમુક્ષુએ વૈદિક તાંત્રિક વિધાન કે મિશ્ર પૂજા કરવી અને તે જાણવા સદ્ગુરુને અવશ્ય શરણે જવું. હવેના શ્લોકમાં એ તાંત્રિક વિધિ કહેવામાં આવે છે. આચાર્યનો અનુગ્રહ સંપાદન કરી પુરુષોત્તમની જે મૂર્તિમાં પોતાને શ્રદ્ધા હોય તેમાં વિધિપૂર્વક પુરુષોત્તમની ભાવના કરી એની પૂજા કરવી. વિધિયુક્ત સ્નાન સંધ્યા આદિ કરી પવિત્ર થઈ મૂર્તિની સામે બેસી પ્રાણાયામ વગેરેથી શરીર શોધન કરવું. પછી મૂળ મંત્રો સહિત ન્યાસવિધિ કરી હરિની પૂજા કરવી. મંત્રના પ્રયોગ વડે દ્રવ્ય ભૂમિ ચિત્ત ઇત્યાદિને શુદ્ધ કરી પૂજા સામગ્રી તૈયાર કરી સર્વેને શંખના જળથી ધોઈ એકાગ્ર થઈ સાવધાન ચિત્તે આસન પર બેસવું. જેને પૂર્ણ ધ્યાન સિદ્ધ ન થાય તેણે મળી શકે એવા ઉપચારોથી બાહ્ય પૂજા કરવી. જેને ધ્યાન કષ્ટસાધ્ય હોય તેણે બાહ્ય પૂજાની ખટપટ છોડી માનસ પૂજા કરવી. જેને હૃદયમાંથી ધ્યાન છૂટતું ન હોય અને બાહ્ય પૂજામાં એ સાવધાન રહેતો હોય તેણે બંને પૂજા કરવી. પાદ વગેરે પાસે રાખી એક ચિત્ત થઈ હૃદયથી જેમ પોતે ન્યાસ કરે તેમ મૂર્તિને પણ કરવો અને મૂળ મંત્ર વડે પ્રતિમાની પૂજા કરવી. અને મૂળ મંત્ર વડે પ્રતિમાની પૂજા કરવી. હૃદયમાં શ્યામ સુંદરની મનોહર મૂર્તિને શંખ ચક્ર ગદા પદ્મ સહ સ્થાપિત કરી તેને મધુપર્ક વગેરે સહિત કુંડર વનમારા વગેરે આભૂષણ ધરાવવા. પછી ગંધ અક્ષત પુષ્પમાળા ચઢાવી ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા. મંત્ર સ્વરથી નિરંજન પ્રભુનો જય જયકાર કરવો અને સ્તુતિ કરી અતિ આદરથી ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. દ્વૈત ભાવે ભજન કરવું એ સ્થૂળ બુદ્ધિ છે. ભજન સમયે તન્મન થઈ જવું એમાં જ ભજનની સિદ્ધિ છે. ઐક્ય સાધવાથી વૃત્તિ નિશ્ચલ થાય છે. એનું જ નામ ખરી ભક્તિ. એવી રીતે પૂજા કરી બાકીના પ્રસાદને શિર પર ધરી દેવને હૃદયમાં સ્થાપી પ્રતિમાને સૈયામાં સુવાડી પૂજા વિસર્જન કરવી. પણ ચિત્તના અનુસંધાનનું વિસર્જન ન કરવું. હરિનું અખંડ સ્મરણ કરવું એ જ વેદવિધિનું તાત્પર્ય છે. બુદ્ધિમાન લોક સદા આ વિધિનું જ અનુસરણ કરે છે. આ પૂજા માત્ર એકદેશી એટલે મૂર્તિની જ થાય છે એમ નહીં, પણ ઘણા સ્થાનમાં દેવની પૂજા થઈ શકે છે. તેમાંથી સિદ્ધ પ્રાપ્તિ માટે અગ્નિ, સૂર્ય, જળ, અતિથિ અને હૃદયમાં ભગવાનની ભાવના કરી પૂજા કરવી, દેહની અહમતા છોડી હૃદયમાં રહેલા પરમાત્માને શરણે જવાથી પૂર્ણ પરમાર્થ સિદ્ધ થાય છે. અહમપણાનો નિત્યેશ ત્યાગ એ જ હૃદયમાં રહેલાનું શરણ છે. હે રાજા, આવી રીતે કર્મ કરવાથી કર્મ બંધ તૂટે છે. આનો જ નામ વેદોક્ત કર્મયોગ છે.